તારીખ 7/6/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 378 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 292
જ્ઞાનનો પણ વિકલ્પ આવે છે. જ્ઞાન પોતે તો શુદ્ધ પરિણામ છે, પણ જ્ઞાનનો વિકલ્પ છે એ શું પરિણામ? જ્ઞાન બીજી વસ્તુ છે, જ્ઞાનનો વિકલ્પ ઇત્યાદિ સંબંધે જ્ઞાન સંબંધે વિકલ્પ આવશે. શુભાવ જેવો શુભાવો આવે છે એ ઉપરાંત જ્ઞેન્દ્ર ભક્તિ, શ્રુત ભક્તિ, ગુરુ ભક્તિના ઉલ્લાસમય ભાવો પણ આવે મુખ્યપણે. ગૌણપણે તો દ્રષ્ટિની પણ પ્રશંસા કરે છે આચાર્ય, મુખ્યપણે પોતાથી જે આગળ છે, વિશેષ ગુણવાન છે અથવા પૂર્ણ ગુણવાન છે એવા જૈનેન્દ્ર, વિશેષ ગુણવાન છે એવા ગુરુ આચાર્યો, એમના પ્રત્યેના ઉલ્લાસમય ભક્તિના ભાવો આવે છે અને તેમના રચેલા અથવા તેમની જે વાણી છે એ શ્રુત છે, એ શ્રુત પ્રત્યે પણ એમની ભક્તિ આવે, શ્રુતનો પણ મહિમા કરે છે, જૈનેન્દ્રનો મહિમા કરે છે, નિર્ગ્રંથ મુનિઓનો આચાર્યોનો મહિમા કરે છે અને સત્સૃતનો પણ મહિમા કરે છે. ઉલ્લાસિત પરિણામ કરે છે એવા પરિણામ આવે છે. દૃષ્ટાંત જૈનેન્દ્ર આપણા દર્શન થતા, આપણા ચરણ કમળની પ્રાપ્તિ થતા મને શું ન પ્રાપ્ત થયું, બધું મળ્યું, જાણે જગતનું સર્વસ્વ મને બધું મળ્યું. આપના દર્શન થયા ને બધું કૃતકૃત થઈ ગયું. ભગવાન મુદાચાર્ય ભગવાનના દર્શનની ભાવના ઓછી હશે પછી મહાવિદે માગ્યા છે. કેવા ભક્તિના ભાવ આવ્યા હશે કે જેમાંથી એના પૂર્ણ તાત્કાલિક સ્થળ જોવા માંગતા હોય અને ત્યાં સાક્ષાત દર્શન કરવા ગયા છે, જેને એમને આવા પરિણામ કદાચ બરાબર. હે જિનેન્દ્ર, આપના દર્શન થતા અને આપના ચરણ કમળની પ્રાપ્તિ થતા મને શું ન પ્રાપ્ત થયું? હવે જગતમાં મને કોઈ અન્ય પદાર્થ વિશે વિકલ્પ નથી, ફલાણી ચીજ મને મળો એ વાત રહેતી નથી. આપના દર્શન થયા ત્યારે મને બધું મળ્યું, કોઈ પણ વિકલ્પ ને વાંછા હવે મને રહી નથી, બધું જ મળી ગયું. કેટલો હર્ષ થયો મને શું પ્રાપ્ત થયું, અર્થાત આપ મળતા મને બધું મળી ગયું, આપ મળ્યા એમાં તો મને બધું મળી ગયું. અનેક પ્રકારે શ્રી પદ્મનંદી મુનિવરોએ જિનેન્દ્ર ભક્તિના ગૌ ધોળાયેલા છે. અનેક મુનિઓએ જિનેન્દ્ર ભક્તિના સ્ત્રોતો રહેતા છે, આ ભક્તાંબર સ્ત્રોત્ર એવી એવી ઉપમા આપણે જાણે ભગવાન કરતા હોય એવી ઉપમા આપણે, આપ મારું બધું કરી દીધું, આપને તારી દીધું, આપણે તારી રાખી, આપણે જોતા અમારા નેત્ર છે એ સફળ થયા, સફળ થયા નેત્ર, અમારા નેત્રને સફળ થવાનો કાંઈ પ્રસંગ ન હતો. ખૂબ ખૂબ ભક્તિ કરે છે, ગુણની ભક્તિ છે, ગુણની ભક્તિ છે, સ્વભાવની ભક્તિ છે. આ સ્વભાવ પવિત્ર સ્વભાવ છે, નિર્દોષતા પ્રાપ્ત કરી છે, દોષનો અભાવ કરી છે, પૂર્ણ પદે એવા પદની અભિલાષામાંથી એ ભક્તિ ઉગે, ત્યાંથી ઉગે છે ભક્તિના પરિણામ. કે પોતાને પણ એ પદની અભિલાષા છે, મારે પણ આવા જ તો આવા જ નિર્દોષ થવાની મારે મારા જીવનની અભિલાષા છે. એમાંથી આપને વંદન કરું છું, પણ એવા ગુણોની લબ્ધિ પ્રાપ્તિ માટે હું વંદન કરું છું. જગતના કોઈ પદાર્થને વાંછા માટે ભક્તિ કરું છું એ ભક્તિ નથી, પણ એ તો પોતાના સ્વાર્થની ભક્તિ છે. ભગવાનની ભક્તિ નથી, પણ પોતાના સ્વાર્થની ભક્તિ છે. ભોગ ભોગની ભક્તિ છે, સંયોગની ભક્તિ છે, સુખની ભક્તિ છે. અથવા એમાં ખરેખર તો વિતરાગ ભાવનો અનાદર છે, વિતરાગ સ્વરૂપનો અનાદર છે. ભગવાનનો એમાં અનાદર છે. ભગવાન કહે છે હું વિતરાગ થયો છું, અને મારી સામે ઉભો ઉભો તું રાગને ભજે છો. પદ્મનંદી આદિ મુનિવરો એ જિનેન્દ્ર ભક્તિ ના ગૌરવ બહાવ્યા છે. આવા આવા અનેક પ્રકારના સંભાવો મુનિરાજ ને પણ હઠ વિના આવે. સહજમાં થઈ શકે એવા જ પરિણામ થાય છે. કોઈ કાર્ય કરતા એટલે પરાણે આર્ત ધ્યાન થાય તો એ કરે, જેમાં ઉપવાસ કરે. પછી અંદરમાં રટણ ચાલે, નથી ખાતું એવું નથી ખાતું, અને બહુ ખુદાની વેદના થાય તો પછી અશુભાવની પ્રવૃત્તિમાં આવી જાય. કાં તો શારીરિક અશક્તિ લાગે એટલે સૂઈ જાય, ઊંઘી જાય, એ પણ અશુભ ભાવ છે. કેવો છે? અશુભ ભાવ. નિંદ્રા લે, કોઈ રમવા લાગે, કોઈ રમત ગમત રમે, કાંઈ ને કાંઈ પોતાનો ઉપયોગ દેવ ગુરુ શાસ્ત્ર સિવાય કોઈ પણ પ્રવૃત્તિમાં લગાવે, એ બધી અશુભ પ્રવૃત્તિ માટે. દુકાને જાય, ધંધો વેપાર કરે, એ બધા અશુભ પરિણામ. પછી પરાણે પરાણે રાગ કર્યા કરે, સહેજે એમને રાગ આવે, સહજ ભક્તિનો ભાવ આવે. પરાણે ભક્તિ કરવી પડે, ન પ્રકાર આવે તો પણ, ન શુભ ભાવ આવે તો પણ આવો શુભ ભાવ મૂર્તિ મૂર્તિને કરું, એમ સહેજે સહેજ આવે. મુનિરાજને તો નિત્ય ક્રમ નથી પૂજાનો, જોકે મુનિરાજને તો દ્રવ્ય પૂજા જ નથી, અષ્ટદ્રવ્યની પૂજા મુનિરાજ નથી કરતા. મુનિરાજ વંદન કરે છે, નમસ્કાર કરે છે, એકી પૂજા છે, એ પણ પૂજા ના જાણે ભાવ પૂજા ના, દ્રવ્ય પૂજા પણ છે. નમસ્કાર કરવું એ દ્રવ્ય પૂજા છે, શરીર રૂપથી દ્રવ્ય છે. પંચાંગી નમસ્કાર, અષ્ટાંગી નમસ્કાર, એ બધી સ્તુતિ બોલવી એ પણ પૂજા ના હોય, બધા પૂજા ના અમારી. ભાવ પૂજા ને દ્રવ્ય પૂજા બે એમાં જળ ચંદન આદિ અષ્ટદ્રવ્યો સે પૂજ્ય પૂજા કરના હિ પૂજા માનતે હૈ કિંતુ યથાર્થતઃ દ્રવ્ય પૂજા કે અનેક પ્રકાર હૈ દ્રવ્ય પૂજાના અનેક પ્રકાર છે પૂજા વિધિ કે પર્યાયવાચી શબ્દ યે હૈ અથવર સંસ્મયને અથવરનો અર્થ થાય છે ધાર્મિક સંસ્કાર ઇજ્જા એટલે દાન ક્રતુ એટલે યજ્ઞ પૂજા આદર સન્માન શ્રદ્ધાંજલિ આરાધના મ મ એટલે આહુતિ આપવી મખ એટલે યજ્ઞ વિષય કૃત્ય યજ્ઞ પૂજા કા કાર્ય યાદ એ પણ યાદનો અર્થ થાય પણ યજ્ઞ થાય સ્વપર્યામ અર્ચના સેવા પરિચર્યા પૂજા સન્માન આટલા અર્થ મહાપુરાણના 67/123 પાનામાં પૂજા દ્રવ્ય પૂજાના અર્થ પૂજા છે આગમમાં દ્રવ્ય પૂજા કે આગમ મેં દ્રવ્ય પૂજા કે કંઈ ભેદ બતાવે આગમ મેં એટલે દ્રવ્ય પૂજાના ભેદ છે અભિષેક કરના ભગવાનનો અભિષેક કરે તો પૂજા છે ભગવાન જન્મે છે ત્યારે અભિષેક જન્મ કલ્યાણ એ પૂજા છે નૈવેદ્ય આદિ ચઢાના તીન પ્રદક્ષિણા દેના પ્રદક્ષિણા કરે છે પણ પૂજા છે નમસ્કાર કરના આ મુનિ છે એ પ્રદક્ષિણા કરે છે નમસ્કાર કરે છે અભિષેક વગેરે કંઈ કરતા નથી તીનો સંધ્યાઓમાં ઉપાસના કર્મ કરના સન્મુખ ખડે હોના આમે ખડક ઉભારે વચનો દ્વારા સ્તવન કીર્તન આદિ કરના એ બધા પૂજાના ભેદ છે વિશેષ રીતે મહાપુરાણ અને ભગવતી આરાધના આધાર પાના શુભ પરિણામ થાય તે ભાવ પૂજા આવી દ્રવ ક્રિયા સાથે જે જીવના શુભ પરિણામ થાય એને ભાવ ભાવ પૂજા કહે છે ભાવ થાય અને ભાવ પૂજા અને ભૂતગળને પર્યાયનું પરિણામ થાય મન વચન કાયા અને અન્ય દ્રવ્યો એ બધું દ્રવ પૂજામાં જાય છે એમ દ્રવ અને ભાવ આવામાં અનેક પ્રકારના ભાવો વિરાજને પણ હઠ વિના આવે છે સાથે સાથે નાયકના ઉગ્ર અવલંબનથી એક શબ્દ વધારે આવે નાયકના અવલંબને જે ધારાવસર વહે છે સાધક દશામાં મુનિ દશામાં ઉગ્ર અવલંબનથી એ પરિણામ છે ઉગ્રતા ભાવ પરિણામ છે ગ્રસ્ત દશામાં જે પરિણામ તેના કરતા મુનિ દિશામાં ઉગ્ર અવલંબન છે અંદરમાં ઉગ્ર એકાગ્રતા છે તીવ્ર એકાગ્રતા છે મુનિ યોગ્ય ઉગ્ર જ્ઞાતૃત્વ દ્વારા મુનિ દશાને યોગ્ય એવી જે ઉગ્ર પ્રકારને જ્ઞાતૃત્વ દ્વારા કહો કે જ્ઞાયકનું ઉગ્ર અવલંબન કહો એ પણ સતત ચાલુ જ હોય છે શુભ ભાવના સમય દરમિયાન પણ એમને જ્ઞાન ધારા સ્વરૂપનું ઉગ્ર અવલંબન અંદરમાં જ્ઞાન ધારાથી વર્તતું જ હોય છે ચાલુ જ રહે છે એ તૂટે છે અને એ છૂટે છે એમાં કોઈ છેદ પડે છે અને શુભ ભાવ આવે છે એમ નથી ખરેખર તો શુદ્ધિનો ઉગ્ર પુરુષાર્થ થાય છે ત્યારે શુદ્ધો ઉપયોગ થાય છે અને શુદ્ધિના નંદ પુરુષાર્થના કાળે શુભ ભાવ સહજ માત્રમાં થઈ આવે છે અત્યારે મને શુદ્ધોપયોગ થતો નથી માટે લાવ હવે હું શુભોપયોગના રૂપી કાર્યને કરું એવા અભિપ્રાયથી કે એવા વિચારથી શુભ ભાવને કરવા યોગ્ય ધારીને કરવાના પરિણામથી કરે એવું સાધક દિશામાં મુનિને કે શ્રાવકને બધો અત્યારે મારો પુરુષાર્થ થતો નથી શુદ્ધોપયોગ નથી પુરુષાર્થ શુદ્ધોપયોગ ન જ કરે છે છતાં નથી થતો તો શુભો ઉપયોગ થઈ જાય કરવાનો પ્રશ્ન નથી પણ થઈ જાય છે. આપણે એટલે સહજ થાય છે એમ હઠ કરીને કૃત્રિમપણે કરવામાં આવે છે એમ નથી. હવે એ સાધક દિશાને વિશેષ વર્ણન કરે છે બંનેને સાથે એમ એક જાત છે બરોબર છે જાત બને જાત બંનેની એક છે. એ સાધક દિશા પ્રત્યે ચતુર્થમૂળ સ્થાને ગ્રહસ્થ દિશામાં અને મુનિરાજને જે સાધક દિશા વર્તે છે એ એક જીનમાર્ગની દિશા છે જેનું ઉપર નીચેનું સ્ટેજ છે. સાધકની દિશા નીચેની દિશા છે એ જ જાતની વિશેષ વૃદ્ધિગત થયેલી દિશા છે મુનિરાજની દિશા છે. પણ જાતિ તેની જે છે ક્વોલિટી ફરક નથી પણ ક્વોન્ટિટીમાં ફરક છે. સાધકને અને મુનિને તેમજ સમ્યક દ્રષ્ટિ સાધકને એટલે મુનિને તેમજ સમ્યક દ્રષ્ટિ સાવકને લઈ લઈ લેવાય. સાધક કહેતા સાધકને જે શું ભાવો આવે છે કયા સાધક ભાઈ મુનિરાજ તેમજ સમ્યક દ્રષ્ટિ સાવક બંને પ્રકારના સાધકને બંને સાધક જ છે આત્માને સાધી રહ્યા છે માટે તેને સાધક કહેવામાં આવે છે. એ ગુણવાચક નામ છે જ્ઞાતિવાચક નામ નથી વ્યક્તિવાચક નામ નથી પણ એ ગુણવાચક નામ છે. જેઓ આત્માને પોતાના ઉદ્યમથી પુરુષાર્થથી સારી રીતે સાધી રહ્યા છે એ સાધક છે. એવા સાધકને જે શુભ ભાવો આવે છે તે શુભ ભાવો નાતૃત્વ પરિણતિથી વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી આતુરતા રૂપે અને દુઃખ રૂપે વિદાય છે. પોતાની જે શુદ્ધ પરિણામ ધારા છે એનાથી વિરુદ્ધ એનો સ્વભાવ શુદ્ધ પરિણામ ધારા છે પવિત્ર પરિણામ ધારા છે અને આ શુદ્ધ ભાવો છે તે અપવિત્ર પરિણામ અપવિત્ર ભાવો છે અથવા શુદ્ધ ભાવ છે તે કષાયના અભાવવાળા પરિણામ છે અને શુદ્ધ ભાવ છે તે કષાયના સદભાવવાળા પરિણામ છે. એટલે પરસ્પર વિરુદ્ધ થયા વિરુદ્ધવાનું કારણ વળી તે જ્ઞાતુત્વ પરિણતિથી જે શુદ્ધ પરિણામ ધારા છે તે સુખમય અને શાંતિમય છે નિરાકુરતામય છે. જ્યારે આ શુદ્ધ ભાવો છે તે આકુરતામય હોવાથી આકુરતા રૂપે અને દુઃખ રૂપે વિદાય છે. જે મંદ કષાયમાં જગતના જીવો ભ્રાંતિએ કરીને ભૂલા પડે છે અને સુખને અને સાતાને વેદે છે ત્યાં સાધક જીવ દુઃખને અને આકુરતાને વેદે છે. આમાં શાંતિનું સુખ છે આમાં કષાય છે. વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી આકુરતા રૂપે દુઃખ રૂપે વિદાય છે દુઃખ રૂપે વિદાય છે અને જ્ઞાનમાં હેય રૂપે જણાય છે વિવેક છે. હેય ઉપાધિનો જ્યાં વિવેક કરવાનો છે ત્યાં તે ભાવો અંગીકાર કરવા જેવા છે ઉપાસવા જેવા છે એમ લેતા નથી. પણ પંચમહાવ્રત અને પંચાચારના પરિણામ કયા ને પાલન કરવાના હોય ત્યાં પાલન શબ્દ વાપરે જેનું પાલન કરવાનું હોય એનું તો પોષણ કરે જેનું પાલન પોષણ કરે એને એ પણ કેમ આવે એ વાત પ્રસિદ્ધ નહોતી. ધર્મના શુદ્ધ પરિણામની સ્થિતિ એનું સ્વરૂપ સ્પષ્ટપણે બતાવીને દર્શાવીને કહ્યું કે આ ઉપાદેય છે અને આની અપેક્ષાએ ગમે તે પ્રકારના શુભ ભાવ હોય પંચાચારના હોય મહાવ્રતના હોય તો પણ તે જણાય છે એ કાંઈ ઉપાદેય જણાતા નથી. જે રૂપે જણાય છે છતાં તે ભૂમિકામાં આવ્યા વિના રહેતા નથી. અને અહીંયા જે આ પ્રકરણમાં સમજતા નથી, આ પ્રકરણથી જે અજ્ઞાત છે તેવા જીવોને શાંતિ થાય છે કે જો આ હે છે તો મુનિરાજ શું કરવા વ્રત પાળે છે, શું કરવા વ્રત અંગીકાર કરે છે, શું કરવા તપસ્યા કરે છે. આ એ ભૂમિકામાં એ આવ્યા વિના રહેતા આવ્યા વિના રહેતા નથી એટલે એ થાય છે. પણ કરવાની બુદ્ધિ એ ઉપાદેયતાની બુદ્ધિ એ જે કરવામાં આવે છે એમ સમજવા જેવું. બુદ્ધિએ 90 વર્ષ પહેલા લખ્યું છે કે મન વચન કાયાના યોગે યોગ પ્રવર્તના છે, અને દિશામાં યોગ પ્રવર્તના છે, યોગની પ્રવૃત્તિ છે, બીજી પ્રવૃત્તિ નથી, બીજી પ્રવૃત્તિમાં એ પડતા નથી. પણ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય એ સ્વરૂપમાં સર્વ બાહ્ય પ્રવૃત્તિ છોડીને એ સ્વરૂપમાં લીન થાય છે અને બાહ્ય પ્રવૃત્તિ એનો પ્રસિદ્ધ પુરાવો અર્યંત દશા છે. બરોબર, ત્યાં યોગનું કંપન રહ્યું છે, કાયાનો યોગ છે, વચનનો યોગ છે, દ્રવ્યમનનો પણ હજી ત્યાં યોગ છે, તો પણ મન વચન કાયાની પ્રવૃત્તિનો વિકલ્પ નિજ સ્વરૂપમાં લીન થઈ ગયા છે. સર્વ પ્રકારની મુનિદશાની બાહ્ય પ્રવૃત્તિ જેમણે છોડી દીધી છે, પછી તેમને પંચમાવ્રત પાળવા, 28મું પાળવા, પંચાચાર પાળવા, કોઈ વૃત્તિ કરવી, વયાવશ કરવી, એ પ્રકાર કાંઈ રહેતો નથી. જો તે રાખવા યોગ્ય હોત અને જો તે પાળવા યોગ્ય હોત તો ભગવાન એનો ત્યાગ કરત નહીં, ભગવાન તેને છોડત નહીં. પણ અરિહંત દશામાં તેવી કાંઈ પ્રવૃત્તિ નથી અને મુનિ દશાથી આગળ વધીને તે દશાએ તે પહોંચાશે, પ્રાપ્ત થયા છે, એ સ્પષ્ટપણે બતાવે છે કે તેનો હેપણો આવ્યા વિના તેનો ત્યાગ થાય નહીં. આ એની સિદ્ધિ છે કે એ રૂપે જણાય છે છતાં તે ભૂમિકામાં આવ્યા રહેતા નથી, આવ્યા વિના રહેતા નથી. ઉપરની ભૂમિકામાં નિજ સ્વરૂપની લીનતામાં શ્રેણી માંડીને અંતર્મ રૂપમાં અર્યંત દશાને જો પ્રાપ્ત કરી લે તો પછી એમને કોઈ પણ બાહ્ય આચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી, બાહ્યાચરણમાં આવવાનો પ્રશ્ન નથી. આરાધિકો હોતા નથી, જે વિહાર છે આહાર નિંદ્રા હોતા નથી, શરીરની પ્રવૃત્તિમાં આહાર નિંદ્રા હોતા નથી. વિહાર છે ઈચ્છા વિના છે, વાણી છે એ પણ ઈચ્છા વિના છે. જ્યારે પરમાત્માનો વિહાર થાય ને બીજી જગ્યાએ જાય તો એ ડગલા ભરીને ન ચાલે, અથવા પદ્માસને બિરાજમાન હોય કેવળ જ્ઞાનમાં અને વિહાર થાય તો ઊભા થઈને હાલવા ન મટે, ચાલવા ન મટે. એમને એમ પદ્માસને જેમ કોઈ આકાશમાં વિમાન જાય એવી જ રીતે પદ્માસને ધ્યાનસ્થ અવસ્થામાં જ એમનો ક્ષેત્રાંતર. ખડગાસને હોય તો પણ એ જ અવસ્થામાં ડગ ભર્યા વિના, પગલું ભર્યા વિના એમનું ગમન થાય, ક્ષેત્રાંતર થાય. એવી જ રીતે વાણી નીકળે ત્યારે હોઠ ચાલે, કંઠ ચાલે, જીભ ચાલે, એવી કોઈ પ્રવૃત્તિ એમ જ ઓમકાર થાય. સાધકની દશા એક સાથે ત્રિપટી છે, ત્રિપટી છે તેમાં ત્રણ ભેદ પડે છે. એ એ વિશે વિશેષતા, એટલે કે ત્રણ વિશેષતા વાળી, એટલે ત્રણ ભેદ વાળી. એક કે તેને નાયક નો આશ્રય અર્થાત શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યેનો જોર નિરંતર વર્તે છે. સાધક દશામાં ચાહે શૂન્ય દ્રષ્ટિ હો કે ચાહે મુનિ હો, તેમને પોતાના શુદ્ધ નાયક સ્વભાવનો આશ્રય કરવા સંબંધીનો શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યેનું જોર નિરંતર વર્તે છે. પુરુષાર્થ વિશેષને લઈને જે તે દશામાં જેટલી વિશેષતા હોય એમાં પુરુષાર્થ નિરંતર હોય હોય ને હોય. ક્યારે કેવળ પુરુષાર્થને છોડીને કેવળ પ્રમાદ દશામાં કોઈ સાધક હોય શકે નહીં, તો વિચાર થાય ન બને. નિરંતર કેમ કે વિરિગુણ છે એ પરિણિમા વિનાનો રહેશે નહીં. જો એનું આંશિક પરિણમન પણ જો શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે ન હોય તો એનું સર્વાંશે પરિણમન પરદ્રવ્ય અને રાગ પ્રત્યે થઈ જશે. એ તો મિથ્યાત્વ અવસ્થામાં થાય છે. સાધક અવસ્થામાં એવું થતું થાય છે. ખરેખર તો સાધકનો અર્થ જ છે પુરુષાર્થ દ્વારા આત્મશ્રેયને સાધે તેનું નામ સાધક, આત્માના કલ્યાણને સાધે તેનું નામ સાધક. સેનાથી સાધે? પુરુષાર્થથી સાધે. સાધક કહેવો અને એને પુરુષાર્થ હોય કે ન હોય એ પ્રશ્ન નથી. એને નિરંતર પુરુષાર્થ હોય હોય ને હોય જ, ન હોય એવું બને. તેને નાયકનો આશ્રય હોય છે. આશ્રય હોય છે એનો અર્થ કે શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યે એનું તેનું જોર નિરંતર હોય છે, સદાય હોય છે. કે જેને લીધે એ જોરને લીધે એ પરિણામમાં અશુદ્ધ તેમજ શુદ્ધ પર્યાયની પર્યાયાંશની પણ ઉપેક્ષા હોય છે. આ ત્રિકાળી પ્રત્યેના પુરુષાર્થના વલણનો બહુ સુંદર અને સ્પષ્ટ પાત્ર અહીંયા વ્યક્ત થયું છે. કે જીવને જે અવસ્થા છે એમાં શુદ્ધ અને અશુદ્ધ એવા બે અંશ સાધક દશામાં ઉત્પન્ન હોય છે. પૂરેપૂરી શુદ્ધતા હોય તો સિદ્ધ દશા હોય, પૂરેપૂરી અશુદ્ધતા હોય તો મિથ્યાત્વ દશા હોય. સાધક દશા એટલે શુદ્ધિ અશુદ્ધિના બંને ભાગ મિશ્ર ધર્મ પરિણામ જેમાં છે એને સાધક દશા કહેવામાં આવે છે. એ બંને પ્રત્યે ઉપેક્ષા હોય છે. વિકારી શુદ્ધાત્મ દ્રવ્યના જોરને લીધે પર્યાય માત્ર પણ ઉપેક્ષા હોય છે, પર્યાય માત્ર પ્રત્યે ઉપેક્ષા હોય છે. આ પાસું દ્રવદર્શી પ્રકાશમાં હોવાનું મુખ્યપણે વ્યક્ત થયું છે ફુગાની ભાષા. આ પાસા ઉપર એમનું, આ પડખા ઉપર એમનું વક્તવ્ય વિશેષ આવતું હતું કુદરતી આરાધનાનો જે પ્રકાર છે એ શુદ્ધ પર્યાય રૂપ છે. તો પણ જ્યાં સુધી આત્માની દ્રષ્ટિ, સ્વરૂપ દ્રષ્ટિ અને આત્માનો પુરુષાર્થ, સ્વરૂપ અંગેનો પુરુષાર્થ એને સીધો સંબંધ એકમાત્ર ત્રિકાળી વિનાયક સ્વરૂપ સાથે છે. શુદ્ધ અંશ પ્રત્યે પણ, શુદ્ધ પરિણામ અંશ પ્રત્યે પણ જેની ઉપેક્ષા વર્તે, એવું એ પરિણમન છે. જો પોતાના શુદ્ધ પરિણામ પ્રત્યે પણ ઉપેક્ષા વર્તે, ઉદાસીનતા વર્તે, એ પરિણામ પણ શુદ્ધ પરિણામ છે. પુરુષાર્થ પણ શુદ્ધ પરિણામ છે, સ્વરૂપ દ્રષ્ટિએ પણ શુદ્ધ પરિણામ છે. કે જેને પોતા પ્રત્યે સાથે સાથે જોડે વર્તતા બીજા ગુણોના શુદ્ધ પરિણામ અંશો પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, કહેવાની જરૂર નથી કે એને શુભ પરિણામ પ્રત્યે અપેક્ષા હોય. એને ઉપેક્ષા જ હોય, એને અપેક્ષા હોવાનો પ્રશ્ન રહેતો નથી. આનું નામ સાધક દશા છે. આ એક સાધક દશાનું રહસ્ય પરિણામ. કે સાધક દશા ખુદ પોતે પોતાની ઉપેક્ષા કરીને શ્રીખાદે શુદ્ધ પરમાત્માની ઉપેક્ષા એ પરિણમતી એવી દશા છે, એને જ સાધક દશા કહેવાય, બીજાને સાધક દશા કહેવાય. શુદ્ધ શુદ્ધ પરમાત્મા સ્વરૂપને આરાધન કરનારી દશા એનું નામ સાધક દશા. તો અહીંયા ત્યાં પ્રશ્ન ઉઠાવે છે, એ સાધક દશાને પોતાની દશા પ્રત્યેની શું સ્થિતિ છે? તો કે એમાં પોતાના શુદ્ધ પર્યાય પ્રત્યે પણ ઉપેક્ષા ભાવ એવી એની દશા છે, એવી એની સ્થિતિ છે, એને અહીંયા સાધક દશા કહીએ છીએ. લોકો તો હજી શું ભાવની ઉપાધિતામાં પડ્યા છે, એને એમ કહેવું પડે છે કે ભાઈ શું ભાવો એ છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉપાધિ છે. આત્માના શુદ્ધ પરિણામ રૂપ પવિત્ર દશા ચારિત્ર ઉપાધિ છે. તો કે સર્વથા ઉપાધિ છે કે કથનચિત ઉપાધિ છે? કે સર્વથા ઉપાધિ તો એ મારું પોતાનું પ્રકારે સ્વરૂપ જ છે, એની અપેક્ષાએ આ શુદ્ધ પરિણામ અંશો છે પણ ઉપેક્ષાના વિષયમાં રહે છે, ઉપેક્ષાના સ્થાનમાં જાય છે, એને ઉપેક્ષાના ખાતામાં ખતવાના હોય છે, અપેક્ષાના ખાતામાં
બરાબર.
પ્રથમથી જે પર્યાય દ્રષ્ટિનો નિષેધ થઈને ચોથો સ્થાન પ્રગટ્યું, ત્યાંથી પ્રારંભ થયો ધર્મ દશાનો, કે જેમાં પર્યાય દ્રષ્ટિનો ધ્વંસ થઈને, પર્યાય દ્રષ્ટિનો નાશ થઈને જે દ્રઢ દ્રષ્ટિ પ્રસિદ્ધ થઈ, એ દ્રઢ દ્રષ્ટિ અનુસાર જ્ઞાન પણ ભલે જાણે શુદ્ધ અશુદ્ધ અંશને, શુભ અને શુદ્ધને જાણે પણ એનાથી ઉદાસ થાય, જ્ઞાન એનાથી ઉદાસ થઈ જાય, ઉપેક્ષિત થઈ જાય. મૂળ સમયસાર માં એ પૈસા 49 છ બોલ લીધા છે ને, પોતે પોતાથી આત્મા પોતે પોતાથી બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં, બાહ્ય અભ્યંતર રીતે દ્રવ્યને પર્યાય ત્રિકાળીને સામાન્ય ને વિશેષ, સામાન્ય છે અભ્યંતર અંગ છે, વિશેષ છે બાહ્ય પદાર્થ, બાહ્યાભ્યંતરપણે સ્પષ્ટ અનુભવ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રત્યોગમાન છે. વ્યક્તપણો એવું જે પર્યાયની શુદ્ધિ છે તેના પ્રત્યે ઉદાસીનપણે પ્રત્યોગમાન છે, ઉદાસીનપણે પોતે પ્રકાશમાન છે, માટે આત્મા અવ્યક્ત છે એમ ભાવે કરીને આત્મા અવ્યક્ત છે એવું વિશેષણ લાગુ પડે. આપણે ચંદ્રાચાર્ય કહી દીધા વ્યક્ત અવ્યક્ત મિશ્ર પ્રતિભાષે અભી સ્વયમેવ હિ બહિરંત સ્ફુટમ અનુભાય અનુભૂય માનત્વે અભી વ્યક્ત ઉપેક્ષેણ અંતરંગ જ્ઞાન દશાનું સૂચક પર્યાપ્ત છે, સાધક દશાનું સૂચક લક્ષણ છે કે જેમાં નિશ્ચય સ્વરૂપનો આદર છે, ઉપાધેયતા છે અને વ્યવહારના વિષયભૂત પદાર્થ છે એવું જે શુદ્ધ પરિણામનો અંશ છે, આત્માનો અંગ છે, તો પણ એનો નિષેધ છે. વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય પંચાધ્યાયી, જે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય, આ રીતે એનો નિષેધ છે. કેમ કે પર્યાય દ્રષ્ટિ આખી પહેલેથી ઉડાવી છે, પર્યાય દ્રષ્ટિ પહેલેથી ઉડાવી છે અને સ્થિરતા ક્યાં પામશે? પોતાના શાશ્વત ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ સિવાય આશ્રયસ્થાન સ્થાન શું છે? ઠરવાનું ઠામ ક્યાં છે? એક સમયની પર્યાય તો ઝપટ કરીને મળી જાય છે, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ચાલી જાય છે, ક્યાં ઠરીને ઠામ તો કોઈ ઠરવાનું ઠેકાણું છે નહીં. એક અવસ્થા કોઈ કોઈ એક અવસ્થા પર ઠરવાનું ઠેકાણું તો નહીં છે ને, તો એની ઉપાધેયતા કરીને શું કરે? પરિણામ કે ચક્કર મેં માથા ધોગે તો માથા ફૂટતા જ રહેગા. કેટલી કેટલી વાત લીધી છે, ફેરવી ફેરવી એ તો બહુ ઝડપથી ફરતું ચક્કર છે. અંદર માથું નહીં કહું, પંખો ફરે છે, આંગળી રાખી દે શું થાય, વચ્ચે આંગળી નાખી દે છાયા ફરીને ઠામ છે, આ પર્યાયને ઉભી રાખીએ પ્રશ્ન સ્થાને. સાધકની અવસ્થાને ત્રણ પડકારથી બતાવે કે એક તો એમ જોર વર્તે છે કે જે જોરને વર્ત, આ જોરનો વિષય છે, દ્રવ દ્રષ્ટિનો આ જોર છે કે જેમાં એટલે જે જોરને વશ, અશુદ્ધ તેમજ શુદ્ધ પર્યાયાંશની પણ ઉપેક્ષા હોય છે. ઉપેક્ષા થઈ જાય છે એટલા જ માટે સાધકને શુદ્ધિ વિશેષ થતા જતી હોવા છતાં, શુદ્ધતા વધતી જતી હોવા છતાં, દશા આગળ વધતી જતી હોવા છતાં એ દશાનું અભિમાન નહીં થવાનું પણ આ જ કારણ છે. એની ઉપેક્ષા છે એના પ્રતિ, કોઈ વારસદાર માણસ હોય કે એ રાજાનો ઉંમર હોય અને આખા રાજ ઉપર એનો અધિકાર હોય, પાંચમી ઉંમર હોય, આખા રાજનો અધિકાર પરંપરાગત એને, પણ પરિસ્થિતિ એવી હોય કે એની માતાની ગેરહાજરીમાં બીજી રાણીથી બીજો પુત્ર હોય કે જેના પ્રત્યે રાજાનો પક્ષપાત હોય, રાણીના પ્રત્યે રાજ નહીં છે, બે નાના નાના છોકરા પ્રત્યે પણ એનો પક્ષપાત હોય, તો એ મોટા છોકરાને એમ કે તને આટલો ટુકડો આપવો રાજમાંથી, તો આટલો ટુકડો તને આપે તો વ્યાજબી નથી, તું કદાચ થોડુંક વધારે દઉં, પછી એ વ્યાજબી નથી, તું કહે હજી થોડુંક તને વધારે દઉં, પણ મારો તો પૂરેપૂરો હક જ છે, એમાં તમે થોડુંક વધારે આપીને કાંઈ ઉપકાર કરો. એમ જે પૂર્ણ શુદ્ધ ગ્રહ છે એનો, પૂર્ણ શુદ્ધતાનો જેનો અધિકાર છે એમાં શુદ્ધિ વધી તો આ થોડીક વધારે વધી ગઈ રાજી થઈ ગયો, થોડીક શુદ્ધિ વધી ગઈ રાજી થઈ ગઈ, શું વાત છે? અધૂરી શુદ્ધિમાં જરા પણ સંતોષ માનવાનો કે એની અપેક્ષા કરવાનો પ્રશ્ન રહેતો જ નથી, અને જો રહે તો એની દ્રષ્ટિમાં પરિપૂર્ણ શુદ્ધ દ્રવ આવ્યું જ નથી, એના સંતાનમાં નથી આવ્યું અને એના જ્ઞાનમાં પણ નથી રહેતો, પ્રશ્ન જ નથી કે હું તો પૂર્ણ શુદ્ધ છું, એમાં એક સમયની અધૂરી દશાની અંદર એની અપેક્ષા વૃત્તિ થઈ જાય તો એને પૂર્ણ શુદ્ધ દ્રવની દ્રષ્ટિ અથવા ઉપાધિતા થઈ છે એ વાત રહેતી નથી. આ વિશેને જેમ છે એમ સમજવું જોઈએ.
કામ બધું પર્યાય નું છે, એને પર્યાય કરવાનું
ભલે પર્યાય ને પર્યાય નું કામ કરે, પણ શું કરે, સમ્યક શું કરે, સાચું કામ શું કરે, કે દ્રવ્ય ની ઉપાદેયતા કરે, દ્રવ્ય નો આશ્રય કરે, દ્રવ્ય નું આરાધન કરે, પરમાત્મ દ્રવ્ય નું આરાધન કરે, એ સમ્યક ને સાચું કામ કરે,
તો જ એનું કામ થાય,
એ જેમ તો જ એનું સાચું શુદ્ધ કામ થાય, નહીતર શુદ્ધતા રૂપ કાર્ય તો થતું નથી, પાછું જોવા જવું છે તો જ એને એની એની ફરજ ને ધર્મ એટલો જ છે, પર્યાય ની ફરજ અને પર્યાય નો ધર્મ એટલો જ છે, શુદ્ધ પરમાત્મા નો નિજ પરમાત્મા ની સેવા કરવી, આશ્રય કરવો, આરાધન આશ્રય બીજા નું કોઈ કાર્ય નથી, પૂર્ણપણે અપૂર્ણપણે પણ નહીં
નહીં,
હવે અપૂર્ણ કરે ને એમાં અપેક્ષા વૃત્તિ રાખે એ વાત બિલકુલ વ્યાજબી જ
નથી, શરૂઆત થી જે કામ
પહેલેથી શરૂ કરે તે ઠેઠ સુધી એક જ કામ છે,
એક જ કામ,
બીજું કામ નથી, જેમાં અશુદ્ધ તેમજ શુદ્ધ પર્યાયાંશની પણ ઉપેક્ષા હોય, આજે પહેલો ભેદ લીધો, નાયકનો આશ્રય અને શુદ્ધાત્મા પ્રત્યેનું જે જોર વર્તે છે તે જોરથી એમ કહેવામાં આવે છે, એ જોરને વશ એમ કહેવામાં આવે છે, શુદ્ધાત્મ દ્રવ્યના જોર પ્રત્યે વલણ બતાવીને એમ કહેવામાં આવે છે કે શુદ્ધ અને શુભ રૂપ અશુદ્ધ અંશ એના પ્રત્યે ઉદાસીન દશા છે, ઉદાસીનપણું ઉપેક્ષાપણું હોય છે તો એ જોર સાચો, જો કોઈ પણ પર્યાયની અપેક્ષા રહે તો એ જોર સાચું નહીં, સાચો નહીં, એ પહેલું
પડતું
અપેક્ષા કરવાનો પ્રશ્ન સિદ્ધાંત માને છે, એ અપવાદ છે, બેલેન્સ કરવાની વાત છે, શુદ્ધ પર્યાય અંશની પણ ઉપેક્ષા હોય છે, પર્યાયમાં તો શું છે કે બે અંશ છે, એક અશુદ્ધ પર્યાય અંશ છે, આખી પર્યાયના બે અંશ છે, એક શુદ્ધ પર્યાય અંશ છે, તો અશુદ્ધ પર્યાય અંશમાં જે શુદ્ધ ભાવ છે એનું તો પછી કહેવાની જરૂર રહેતી નથી, જે શુદ્ધ પર્યાય અંશ તરફ પણ ઉપેક્ષા ભાવ છે એને પછી અશુદ્ધ પર્યાય અંશ તરફ ઉપેક્ષા ભાવ હોય એ વાત કાંઈ કહેવાની ચર્ચા કરવાની જરૂર રહેતી નથી, શુદ્ધ પર્યાયાંશ સુખ રૂપે વેદાય છે, હવે હવે એ વિચારવા જેવો વિષય આવે છે કે જે શુદ્ધતાનો અંશ છે એમાં સુખ છે, અશુદ્ધતાના અંશમાં દુઃખ છે, પર્યાયમાં બે અંશ પડ્યા, તો જે શુદ્ધ પર્યાયાંશ સુખ રૂપે વેદાય છે એની પણ અપેક્ષા છે, અપેક્ષા નથી, જે આગળ બોલી લીધો છે જે વેદન છે ત્રણ સો ને છોતેર માં એનું આલંબન હોતું નથી, એનો અર્થ કે એની અપેક્ષા પણ હોતી નથી, વેદનમાં સુખ હોય તો પણ એની અપેક્ષા નથી,
આલંબન
તો સામાન્ય રીતે વાત એટલી છે કે જે સુખ પણ એ વેદાય એની અપેક્ષા થઈ જાય, જે પર્યાય સુખ પણ એ વેદાય તેની અપેક્ષા થઈ જાય કે અહીં તો મને સુખ અનુભવાય છે, હાશ અહીંયા મને સુખ છે એમ થાય ને, મોક્ષ માર્ગમાં એવું નથી, આ બધી મોક્ષ માર્ગના પરિણામની અંતરંગ પરિસ્થિતિની વાતો છે, કે સુખ વેદાય છે શુદ્ધ અંશમાં, આત્માનું નિરાકુર સુખ વેદાય છે તો પણ તેની ઉપેક્ષા છે અને અપેક્ષા નથી, ઉપેક્ષા છે પરંતુ જરા પણ એની અપેક્ષા નથી, અર્થાત સાધકજી શુદ્ધાત્મ દ્રવ્યની એટલી તીવ્ર અપેક્ષામાં પડેલો છે કે જેને સાધક કહીએ, જેને લઈને એને સાધક કહીએ, કે એ અપેક્ષાવશ એને પર્યાયમાં ઉદ્ભવ થયેલું જે શુદ્ધ પવિત્ર સુખ છે, નિર્મળ સુખ છે, ઉપદ્રવ વિનાનું વિરાકુળ સુખ છે, એની પણ એને અપેક્ષા નથી, એની સામો પણ જોતો નથી. સુખ માટે ભટકતી વૃત્તિ મિથ્યાત્વ દશામાં બહુ ભટકી. જ્યારે એને સુખ પ્રાપ્ત થયું ત્યારે કોઈ વિચિત્ર સ્થિતિ એ પ્રાપ્ત થયું. આ એક જરા સમજવા જેવું કે એને અનંત સુખનો ભંડારનો જ્યારે દ્રષ્ટિને પત્તો લાગ્યો ત્યારે પહેલું વહેલું સુખ ઉત્પન્ન થયું. ક્યારે સુખ ઉત્પન્ન થયું એને પહેલું વહેલું અમેક દર્શનના કાળમાં કે અનંત સુખના ભંડારનો પત્તો લાગ્યો ત્યારે ત્યારે એને સુખને કેવી રીતે જોયું કે જે ઉત્પન્ન સુખનો અંશ છે એ તો બહુ અલ્પ છે અને અનંત સુખનો ભંડાર તો સ્વયંમેવ હું પોતે જ છું. તો પછી આ ઉત્પન્ન જે સુખ અંશ છે એની લાલચમાં રહો તો મારે આ ગુમાવવું પડશે. અનંત સુખનો ભંડાર હાથમાંથી જશે, અનંત સુખના ભંડારને વળગી રહો તો આ સુખનો પ્રવાહ તો સહેજે ચાલે છે. પ્રયોજન જો સુખને વેદવાનું હોય તો આ રીતે સિદ્ધ થાય છે. તો અનંત સુખનો ભંડાર હાથમાં રહીએ છીએ ને સુખનું વેદન આપોઆપ ક્રિયા કરે છે, અપેક્ષા વિના પણ, ઉપેક્ષા રાખવાથી પણ. તો આથી વિશે શું હોય? તમારે એક માણસને દીનતા કરવી પડે જેની પાસે, તમારે દરિદ્રતા કરવી પડે, દીનતા કરવી પડે, અથવા એની પ્રશંસાને આપણે જેને કહીએ ખુશામત કરવી પડે ત્યારે તમારું તે કામ કરે. એના બદલે તમે એની ઉપેક્ષા કરો ને એ તમારું કામ કરે, એમાં તમે શું પસંદ કરો છો? દીનતા કરવાની પસંદ કરો છો?
નહીં.
એક સમયની પર્યાયની દીનતા કરવાનો પ્રશ્ન થાય તો
નથી,
એની ઉપેક્ષા કરતા એ પાછળ પાછળ આવી આવે. સીધી વાત આ છે. શુદ્ધ પર્યાયાંશ સુખરૂપે વેદાય છે અને એની ઉપેક્ષા હોય છે તેથી કોઈ સાધકને પોતાની અવસ્થામાં સંતોષ થતો નથી. જો સંતુષ્ટ પણ થાય તો દર્શન ગુણનું આવરણ થતું લાગે અને સુખનો નાશ થાય. એની અપેક્ષા કરતા એનો નાશ થાય છે અને ઉપેક્ષા કરતા એ સુખની દશા જીવતી રહે છે, અપેક્ષા કરતા એનું મૃત્યુ થાય છે અને ઉપેક્ષા કરતા એ જીવતી રહે છે. તો એને જીવતી રાખવા માટે પણ ઉપેક્ષા કરવી એ જીતા હોય છે, એ બી યોગ્ય છે. સુખનું વેદન જોઈતું હોય તો સુખનું વેદન જ આ પ્રકારે ઉપસ્થિત રહેશે, નહીં તો સુખનું વેદન રહેશે નહીં. આ વિધિ છે. શુદ્ધ પર્યાયાંશ સુખરૂપે વિદાય છે એમાં ભૂલ નથી અને અશુદ્ધ પર્યાયાંશ કે જે અશુદ્ધ પર્યાયાંશમાં વ્રતના પરિણામ છે, તપના પરિણામ છે, ભક્તિના પરિણામ છે એ વગેરે શુભ ભાવો અનેક પ્રકારના સમાય છે એવા પરિણામ છે તે બધા પરિણામ દુઃખ રૂપે અને ઉપાધિ રૂપે વિદાય છે. અપેક્ષા લીધી છે ત્રણ પટ્ટી અવસ્થા કરીને. આવા તો સાધક દશાની ના સેંકડો પડખા નીકળે છે. અહીંયા સુખ દુઃખ અને પુરુષાર્થ આ ત્રણ વાતને સાંકળીને ત્રણ પડખા બતાવ્યા છે. બાકી તો પડખા સાધકની અવસ્થાના અનેક પડખા છે. અનેક પડખેથી અંતરંગ અવસ્થા જાણે તો એને એ વાત સમજવામાં આવે કે આ દશાની વિશેષતા કેવી છે, કઈ રીતે આ દશા પ્રવૃત્તિ રહી છે. કે છે અશુદ્ધ પર્યાયાંશ છે એમાં તો દુઃખ છે અને ઉપાધિ છે તો એની ઉપાધિતાનો તો પ્રશ્ન જ રહેતો નથી, તો આપો આપ ઉપાધિ નથી. એમાં બે વચ્ચે શું ફેર છે? પર્યાય માત્ર નું નિર્ગુણ હોવા છતાં જે અશુદ્ધ અંશ છે એનો સર્વથા નાશ થાય છે, અને શુદ્ધ અંશ છે એ આગળ વધીને સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. આમ ફેર પડે છે, બે વચ્ચે તફાવત છે કે એક દ્રવ્યના આશ્રયની અપેક્ષાએ બંને સરખા અનાશ્રયભૂત છે, અનાશ્રયના સ્થાને છે. તેમાંથી એકનો પણ આશ્રય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ એક ન્યાય બંનેનું સ્થાન સરખું હોવા છતાં બીજા એક ન્યાય બંનેનું સ્થાન જુદું જુદું પણ છે, કે જે અશુદ્ધ અવસ્થા છે અથવા વ્રત ભક્તિ આદિના અશુદ્ધ ભાવ છે એ અશુદ્ધ મલિન હોવાથી કસાય ને દુઃખરૂપ હોવાથી એનો નાશ થાય છે, અને જે શુદ્ધ પરિણામ અંશ છે એ સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે, પૂરેપૂરી શુદ્ધ પર્યાય પ્રગટ થઈ જાય છે. એનો નાશ કરવાનો ક્યાંય પ્રશ્ન નથી, એનો આશ્રય કરવાનો ક્યાંય પ્રશ્ન નથી, તો પણ એનો નાશ કરવાનો ક્યાંય પ્રશ્ન નથી. બરોબર, અશુદ્ધ પર્યાયનો આશ્રય કરવાનો તો પ્રશ્ન નથી, પણ એનો નાશ કરવાનો જરૂર પ્રશ્ન છે. બરોબર, એમ બે વચ્ચે એવી રીતે એક લાકડીએ આંકવા જાય, જો આ ભૂલ કરે તો પણ એને તત્વદ્રષ્ટિ રહેતી નથી.
આ દેવ જીવન દ્વારા